શ્રી પ્રવચન સાર ગાથા 113 અને 114 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 75.
થાય તો પણ સદગુણાની વૃદ્ધિ કહેવામાં આવે છે. તો જીવ કે વિજ્ઞાનની પર્યાયમાં જેટલા જગતના પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેટલા જ પદાર્થો બીજી પર્યાયમાં પ્રતિબિંબિત થતા હોવા છતાં તે પર્યાયોની અવસ્થા બદલાણી છે. તો અહીંયા જ્ઞાનની અવસ્થામાં એટલો ફેર થાય છે ને, સામર્થ્યની અપેક્ષા એ તેવું ને તેવું કેવું જ્ઞાન છે. પણ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો એક સમયમાં બધા પર્યાયો પલટો મારી ગયા છે, બધા પદાર્થોની પર્યાયો પલટી ગઈ છે. તો જ્ઞેય પલટાણું છે એવું અહીંયા જ્ઞાનમાં પણ પ્રતિબિંબ પલટાય છે કે નથી પલટાય? અન્ય પણ તો છે પર્યાય અપેક્ષા એ તમામ પદાર્થને એક પર્યાયથી બીજી પર્યાયમાં અન્ય અન્ય પણ છે એ અપેક્ષાએ તેને અસત ઉત્પાદ કહેવામાં આવે છે. અહીંથી સપ્તભંગી લીધી છે ને, એટલે આ વિશે એવી રીતે શરૂ કર્યો છે. મણુઓ હવજી દેવો આકુલ એનો અર્થ કરશે, એ છે માધ્યમ છે. મણુનો ન હવજી દેવો, મનુષ્ય દેવ હોતો નથી. આકુલત્વ ઉત્પાદકમ મનુજ દેવ આદિ વિભાવ પર્યાય વિલક્ષણ અનાકુલત્વ સ્વરૂપ અનાકુલત્વ સ્વરૂપ સ્વભાવ પરિણત લક્ષણમ પરમાત્મ દ્રવ્યમ યદ્યપિ નિશ્ચયન મનુષ્ય પર્યાય દેવ પર્યાય છે સમાન, તથાપિ મનુજો દેવો ન હવજી. આકુલતાનો ઉત્પાદક જે મનુષ્ય દેવ વગેરે વિભાવ પર્યાય, મનુષ્ય પર્યાય અને દેવ પર્યાય એ આકુલતાની ઉપજાવનારી, દુઃખની ઉપજાવનારી છે. એમ કહે છે લોકો તો કહે છે ગમે અત્યારે બધી વાતો રે સુખી છીએ, એ શું ખરેખર આત્માનો સ્વભાવ સુખ આત્માની જે શાંતિ અંત શાંતિ એ સુખ તમે જગતમાં કોઈ કહેવાતા સુખ સાથે એ સરખામણી થઈ શકે એ વસ્તુ સ્થિતિ નથી. આકુલતાનું ઉપજાવનારું આકુલત્વ ઉત્પાદક આકુલતાનું ઉપજાવનારું જે મનુષ્ય દેહ વગેરે ચારે જતું નથી વિવાહ પર્યાય તિરિંદને માર્કિતો પ્રત્યક્ષ દુઃખી જોવામાં આવે છે. પણ દેવ અને મનુષ્યમાં વિભાવ પર્યાય પરિણમતા જીવો દેવપણામાં અને મનુષ્યપણામાં પણ વિભાવ પર્યાય પરિણમતા જીવો પ્રત્યક્ષ દુઃખી જોવામાં આવે છે. પોતાને સુખપણે માનતા હોય ત્યારે પણ, કેમ કે એને ખરા સુખની તો ખબર એ દુઃખને સુખ માને તેથી કાંઈ દુઃખ સુખ થાય એવું બધું છોકરાઓને રમવાનો મોટો થાપો છે લારીમાં રેકડીમાં મળે એ રૂપિયાની દસ હજારની એક નોટ કેમ આપો છો કે રૂપિયાની એમ દસ એથી કાંઈ કાગળનો કટકો કાંઈ દસ હજારની કિંમતનો થાય? દસ પૈસાનો એક હોય કાંઈ દસ હજારની કિંમત નથી થાય એમ. ભલે ભલે છોકરો રાજી થતો હોય તો ઘણા પૈસા મારી પાસે એમ, સંસારી જીવ મનુષ્યપણામાં દેવપણામાં અનુકૂળતાની સાધન સામગ્રીના સંયોગમાં દુઃખ સુખ માનતો હોય, દુઃખને સુખ માનતો હોય, કરાલંબન છે જીતનું જીવના પરિણામનું પદ્રવ્ય પ્રત્યે ખેંચાણ છે, ખેંચાઈને પરિણમવું છે, એ આકુલતાને ઉપજાવીને જ પરિણમે. જેમ કોઈ માણસ ને ધક્કો મારે, આંખો મારે, એના અવયવો ખેંચાય છે, દુઃખિત થાય છે, વેદના થાય છે, એમ જીવનો ઉપયોગ જેટલો પરના આશરે ખેંચાઈને પરિણમે છે, એટલી આકુલતા લઈને, આકુલતા જન્મીને જ ઉપયોગનું પરિણામ થાય છે. અંતર ફરતો જે શાંતિમય, શાંતિમય ઉપયોગ, એ શાંતિ બહારના ખેંચાણમાં કોઈ પણ રીતે સંભવિત છે. એટલે એમ કહ્યું કે આકુલતાનું ઉપજાવનારું જે મનુષ્યપણું અને દેવ વગેરે વિભાવ પર્યાય, તેનાથી વિલક્ષણ, તેનાથી વિરુદ્ધ એવું અનાકુલ, અનાકુળત્વ, અનાકુલપણું, અનાકુળત્વ રૂપે સ્વભાવ પરિણતિ લક્ષણ, સ્વભાવના સ્વભાવ રૂપ પરિણતિનું જે લક્ષણ છે, એ કોનું લક્ષણ છે? પરમાત્મ દ્રવ્યમ, એ પરમાત્મા પોતાના પરમ સ્વરૂપનું, પરમાત્મ દ્રવ્યનું એ લક્ષણ છે. એવું પરમાત્મ દ્રવ્ય જો કે નિશ્ચયથી મનુષ્ય પર્યાય, દેવ પર્યાય એ બંનેમાં સમાન છે, જ્યારે બી મનુષ્ય પર્યાય પ્રેમમાં હોય કે દેવ પ્રેમ પર્યાય પ્રેમમાં હોય, ત્યારે તે સમાન છે. પરમાત્મ દ્રવ્ય તો જેવું મનુષ્યપણામાં છે એવું જ દેવપણામાં છે, તો પણ સ્વભાવ પરિણતિ લક્ષણ પરમાત્મ દ્રવ્ય છે. પરમાત્મ દ્રવ્યનું લક્ષણ એ છે સ્વભાવ પરિણતિ લક્ષણ છે. પર્યાય વખતે છે એમ ખબર પડે ત્યારે એ પરિણતિ લક્ષણ હોય છે. પરમાત્મા દ્રવ્ય પરિણત હોય છે, જેને એમ ખબર પડે છે કે દેવ અને મનુષ્યમાં તો હું પરમાત્મા દ્રવ્ય છું, ત્યારે પરમાત્મા પરિણતિ રૂપે જાય છે. એની પરિણતિ પ્રચારીના લક્ષણ તો લક્ષ્મણ ઓળખાવે છે, કે લક્ષણ છે એ લક્ષ્મણ ઓળખાવે છે. એમ કરી શકાય એવું અર્થ, એક અર્થ એવો છે કે પરમાત્મા દ્રવ્ય છે એ પરમ આત્મપણે પરિણત છે. પરમાત્મા દ્રવ્ય છે એ પરમ આત્મપણે, આત્માના પરમ સ્વરૂપે, પરમ સ્વભાવે પ્રાપ્ત છે. એ પ્રાપ્તને પરિણત છે એમ કહેવામાં આવે છે. પરમાત્મા પ્રકાશમાં એ પદ્ધતિ ઘણી જગ્યાએ આવે છે. પરિણત છે, પરિણત છે, આવા દ્રવ્યગુણે પરિણત છે. આત્મા આવા દ્રવ્યગુણથી પરિણત છે એમ કહેવાય છે. પરિણત છે એટલે પ્રાપ્ત છે એમ કહેવાય છે. એવું પણ અર્થ તો શું સામાન્ય પણ એમ લઈએ કે દેવ અને મનુષ્ય પર્યાયમાં પરમાત્મા તો પરમાત્મા સ્વરૂપે જ છે, તો પણ સમાન જ છે, તો પણ મનુષ્ય છે તે દેવ નથી. પર્યાયમાં જે મનુષ્યત્વ છે, વર્તમાન પર્યાયમાં જે મનુષ્યત્વ છે તે દેવત્વ નથી. એ તો સીધી વાત થાય. એમ પર્યાયની પ્રધાનતાથી તે જ દ્રવ્યને જોવામાં આવે તો જે પરમાત્માપણું છે, જે મનુષ્યપણું છે તે દેવપણું નથી. તસ્માત તેને એમ છે કે દેવ પર્યાય કાલે મનુષ્ય પર્યાય અનુપલંબાત, દેવ પર્યાયના કાળમાં મનુષ્ય પર્યાયનું પ્રાપ્તપણું ઉપલબ્ધપણું ઉત્પન્નપણું હોતું નથી. ત્યારે દેવ પર્યાય હોય ત્યારે મનુષ્ય પર્યાય નો હોય, ને કોઈ જીવ ને મનુષ્ય પર્યાય હોય ત્યારે દેવ પર્યાય હોય શકે. દેવો વા માણસો સિદ્ધો, દેવો વા મનુષ્યો ન ભવતી, સ્વાત્મ ઉપલબ્ધિ રૂપ સિદ્ધ પર્યાયો વા ન ભવતી. મનુષ્ય હોય છે તે દેવ હોતો નથી, અથવા મનુષ્ય હોય છે તે સ્વરૂપની ઉપલબ્ધિ રૂપ જે સિદ્ધ પર્યાય છે તે રૂપે હોતો નથી. ત્યાં પરમાત્મા દ્રવ્ય ન લીધે, સ્વરૂપની ઉપલબ્ધિ રૂપ સિદ્ધ પર્યાય લીધી. અને અહીંયા જે સ્વભાવ પરિણતિ લક્ષણમ પરમાત્મા દ્રવ્યમ લીધું છે, ત્યાં સ્વરૂપની ઉપલબ્ધિ રૂપ પરિણતિ એમ અર્થ કર્યો નથી. અહીંયા મનુષ્ય દેવની પર્યાય સાથે લીધી ને, આકુલતાનું ઉપજાવનારું, અનાકુલતાનું ઉપજાવનારું. તસ્માત કેમ કે પર્યાયાણામ પરસ્પરમ ભિન્નકાલત્વાત, પર્યાયોને પરસ્પર ભિન્નકાળ હોય છે. પર્યાયોને આપસમાં ભિન્નકાળ હોવાથી કોઈ મનુષ્ય દેવ પણ હોઈ શકે નહીં, કે કોઈ મનુષ્ય સિદ્ધ પર્યાય હોઈ શકે. સુવર્ણ દ્રવ્ય કુંડલાદી પર્યાયાણામ નીચ, સુવર્ણ સોના પ્રૂપ દ્રવ્યમાં કુંડળ હોય છે ત્યારે, કાનનું કુંડળ હોય ત્યારે, હાથની નીતિ હોય, નીની નીતિ હોય ત્યારે તે સોનું કુંડળ રૂપે હોય શકે નહીં. એ દ્રષ્ટાંતે એવમ અહોજ માણો, એવમ અહોન થન, એમ નહીં હોતું શકું, એ રીતે નહીં, એ રીતે નહીં હોતો છો એમ છે. એવમ અભવન સ્વામી, અન્ય અનન્ય ભાવમ એકત્વ કથમ લગતે, તો ન કથમ આપી. તો પણ એ વિક્રિય શરીરે જ હોય છે, તો પણ એનું દેહ, દેહને યોગ્ય જે યોગ્યતા હોય છે એ જ હોય છે. મનુષ્ય જેવો દેખાય તો પણ ત્યારે દેહની યોગ્યતામાં જ હોય છે. મનુષ્ય શરીર પણ વૈક્રિય પરમાણુનો જ હોય છે, વૈક્રિય પર્યાય જ હોય છે. સામાન્ય મનુષ્ય અને એના મનુષ્યના ઉપલબ્ધ દ્રષ્ટિએ ફેર ના લાગે, પણ ફેર જ હોય છે. મનુષ્ય નથી, મનુષ્યનો વેશ લીધો હોવા છતાં પણ ખરેખર તે મનુષ્ય નથી. ત્યારે દેવ જ થાય, આભાસ ખાલી થાય છે, બાકી તો દેવ જ થાય. દેવાયુને જ ત્યાં ભોગવે છે, દેવાયુને ભોગવે છે. અને દેવાયુમાં બાંધેલા જે દેવોને યોગ્ય જે બીજા કર્મની પ્રકૃતિઓનો ઉદય થયો એવો જ એને હોય છે. એને સાતા સાતા મનુષ્યનું થાય એ થાય નહીં, ભલે એને મનુષ્યનું શરીરનો આભાસ બીજાને થતો હોય તો પણ. રોગ વગેરે આ તે રુધિર બીજું ત્રીજું એને પછી પાછળનું જે શરીર મનુષ્યનું છે એ દેહને શરીરના પરમાણુને ખરેખર શક્તિ છે. એવમ અભવન સમ એટલે એમ નહીં થતો થતો, એટલે એક પર્યાયના કાળમાં બીજી પર્યાય રૂપે જીવ નહીં થયો થતો. અનન્ય ભાવનું એકત્વમ કથમ લેવતે, અનન્યપણું અથવા એકપણું એને કેમ હોઈ શકે, કેમ પ્રાપ્ત હોઈ શકે, તો એને હોઈ શક્યું નથી. એકાવત આયાથી તેથી એમ સિદ્ધ થાય છે કે અસદભાવ નિબદ્ધ ઉત્પાદ હોય, પૂર્વ પર્યાયાદ ભિન્નો ભવતી. તેથી એમ નિશ્ચિત થાય છે, એમ સિદ્ધ થાય છે, આયાથી એમ સિદ્ધ થાય છે કે અસદભાવ નિબદ્ધ એવો જે ઉત્પાદ અસદભાવથી બંધાયેલો નિબદ્ધ એટલે બંધાયેલો પહેલા જે સદભાવ રૂપ નહોતો હશે અસદભાવ રૂપ નહોતો જે પર્યાય તેનાથી નિબદ્ધ થયેલો જે ઉત્પાદ એટલે અસદ ઉત્પાદ એ પૂર્વ પર્યાયથી ભિન્ન છે એ પૂર્વ પર્યાય સાથે ભિન્નપણું છે અન્યપણું રાખે છે એમનાથી શીખાય છે પૂર્વ પર્યાય સાથે કોઈ ઉત્તર પર્યાયને એકત્વપણું કે અભિન્નપણું હોઈ શકે નહીં કેમ કે પરસ્પર ભિન્ન કાલત્વાત પરસ્પર એકબીજાને ભિન્ન કાળ હોવાથી એક પર્યાયના કાળમાં બીજી પર્યાયનો કાળ હતો નથી એ ક્રમાનુપાતી જ હોય છે હંમેશા ક્રમથી જ એક પરિણમે છે એક સાથે બે પર્યાયનું પરિણમવું બની શકતું નથી કોઈ પણ સામાન્ય દ્રષ્ટાંતથી સમજી શકાય છે આ કંપની બંધ છે ત્યારે ખુલ્લી નથી અને ખુલ્લી રાખો ત્યારે બંધ નથી એ તો સીધી વાત છે ને આમ ઘડ પડેલી અવસ્થા છે ત્યારે ઘડ વગરની અવસ્થા નથી કેમ કે અવસ્થા જ પલટો મારે છે તો એ પલટો માર્યા વિના બીજી અવસ્થા રૂપે કેમ હોઈ શકે કોઈ પદાર્થ બીજી અવસ્થા પહેલી અવસ્થાનો વ્યય થયા વિના હોઈ શકે એ હું કદી બનતો કમંગરપણું અને નિર્ધનપણું એક સાથે હોય છે પરસ્પર કોઈ પણ અવસ્થા બરાબર છે જીવ પદાર્થનું સ્વરૂપ જેમ છે ન સમજવામાં આવે તો એને વિપરીત પદાર્થ સંબંધીની વિપરીત જ્ઞાન હોય વિપર્યાસ હોય જ્ઞાનમાં એને શ્રદ્ધાન સમ્યક થાય એવું કદી બનતું સમજણમાં પણ એને પ્રથમ સમજણના કાળમાં પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ એને જો જ્ઞાનમાં આવે તો એને ગ્રહિત મિથ્યાત્મક તો ત્યાં અભાવ થાય પરંતુ ગ્રહિત છૂટે છે ને પછી અગ્રહિત છૂટે છે તો એને પોતાના જ્ઞાનના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસામાં યથાર્થપણે જો વસ્તુનું સ્વરૂપ સમજાય તો શ્રદ્ધા જ્ઞાનનું સંયુક્તપણે પરિણમવું ત્યાં સુગમ થાય છે અને ગ્રહિત મિથ્યાત્ના કાળમાં સંયુક્ત થવું એ સુગમ નથી એ દુર્લભ છે અથવા તો જ્યાં સુધી એ વિપર્યાસ જતો નથી ત્યાં સુધી જ્ઞાન શ્રદ્ધાન સંયુક્ત થતા નથી એટલે કે જીવને ધર્મ થતો નથી એટલે વાત છે ત્યાં લાભનું કારણ હોય છે ત્યાં શા માટે સમજવું એ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ પણ વેપાર ધંધો ઉદ્યોગ કોઈ પણ લાભ સાંસારિક લાભની પ્રવૃત્તિ છે એ એમ કે આમાં તમને ઘણો લાભ થશે કેટલો લાભ થશે કે 20 પેઢી સુધી તમને કાંઈ પછી તકલીફ રહેશે નહીં એ ન રહ્યું પણ એને આશા તો હોય ને કે 20 સુધીનું જો મારાથી હાજર થતું હોય તો પછી આપણે શું કરવા મહેનત ન કરવી એક વખત તો મહેનત કરી લીધી ત્યાં એમ કે ભાઈ આ વાત અઘરી છે મને ન સમજાય એટલે માટે અત્યારથી મારે માંડીવાળું છે સમજવાનું જ માંડીવાળું છે એમ કોઈ વિચારતું આ તો અનંતકાળની પણ અનંતકાળની સિદ્ધિ થાય અનંત સુખની સિદ્ધિ થાય ત્યાં એ વિષયમાં શા માટે સમજવું એમની પણ સમજવાનો ઉત્સાહ જુદી જાતનો હોવો ઘટે છે પણ લાભ દેખાય તો એમ જ થાય સુખનો લાભ દેખાય તો એમ જ થાય લાભ ન દેખાય તો એને કંટાળો આવ્યા વિના મથાળો હવે એક દ્રવ્યને અન્યત્વ અને અનન્યત્વ હોવામાં જે વિરોધ તેને દૂર કરે છે. બે બાર અને તેર ગાથામાં એમ આવ્યું કે દ્રવ્યને દ્રવ્યાર્થિક ને અનન્યત્વ છે, તેનું તે દ્રવ્ય સરળ છે અનાદિ અનંત, અને પર્યાય અપેક્ષાએ અન્ય અન્યપણું હોવાથી અન્યત્વ છે. એમ એક પદાર્થમાં અન્યપણું અને અનન્યપણું એવો જે વિરોધ છે તેને દૂર કરે છે, એટલે અવિરોધ છે. એવા બંને ધર્મો એક સાથે એક પદાર્થમાં સંભવિત છે, રહે છે, રહી શકે છે, તેથી બંને વચ્ચે વિરોધ નથી. એ વાતને એ વિશેને આ ગાથમાં સ્પષ્ટ કરે છે. દવથિયેણ સવમ દવંતમ પજ્યયથિયેણ ગુણો અવધિય અણનમ અન્નમ સત્કારે તમયત્કારો
છે. એટલે અંશ છે પદાર્થનો, એક અંશ શક્તિરૂપ છે
એને સામાન્ય કહેવામાં આવે છે. પદાર્થ નો એક અંશ વ્યક્તિ રૂપ છે એને વિશેષ કહેવામાં આવે છે. એવું જ પદાર્થ નું સામાન્ય વિશેષાત્મક સ્વરૂપ હોવાથી સર્વ વસ્તુ જેટલા કોઈ જગત માં દ્રવ્યો છે એ તમામ સામાન્ય વિશેષાત્મક છે. વસ્તુનું સ્વરૂપ જોનારાઓને દીવા વસ્તુને જોનારાને બંને જ અંશને જેમ છે તેમ જાણવા જોઈશે. અનુક્રમે જો ક્રમથી જોવામાં આવે તો સામાન્ય ને વિશેષ જાણનારા બે ચક્ષુઓ છે. જો ક્રમે સામાન્ય ક્રમથી જાણે તો દ્રવ્યાર્થિક નથી જાણે, અને વિશેષને ત્યાર પછી જાણે તો એ પર્યાયાર્થિક નથી જાણે. ક્રમે જાણતા બે ચક્ષુઓ છે એટલે બે દ્રષ્ટિકોણ છે. એક જ પદાર્થમાં બે દ્રષ્ટિકોણ દ્વારા એના બંને અંશને જેમ છે તેમ જાણવામાં આવે છે. સામાન્યને જાણનારો દ્રવ્યાર્થિક નહીં છે, વિશેષને જાણનારો પર્યાયાર્થિક નહીં છે. એ ચક્ષુ કે નહીં છે તેમાં પર્યાયાર્થી ચક્ષુને સર્વથા બંધ કરી તેમાં પર્યાયાર્થી ચક્ષુને ચક્ષુ બનાવી લેવું. પર્યાયાર્થી ચક્ષુને સર્વથા બંધ કરીને બે આંખ છે ને એને એક આંખને બંધ કરી દેવાનું. એકલા ઉઘડેલા દ્રવ્યાર્થી ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારગપણું, તિર્યંકપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ સર્વપર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવ રહી છે એમ ભાષે. અનાદિ અનંત ચાર ગતિમાંથી રખડતો રખડતો જીવ શીખ્યો એમાં એમ કહે છે કે પર્યાયનું ચક્ષુ બંધ કરી દો એટલે દ્રવ્યાર્થી ચક્ષુથી તમે જુઓ તો તમને ત્રણ એક જીવ જેવ દેખાશે. તે બધું જીવ રહી છે એક જીવ રહી છે એમ જોવામાં સર્વાત્મા સમદ્રષ્ટિયો. કોઈ પણ આત્મા હો, બધા જ તિર્યંક હો, મનુષ્ય હો, કોઈ પણ અવસ્થાએ આત્મા હો, બધા જ આત્મા સરખા છે. કોઈ શત્રુ મિત્ર નથી. અનુકૂળ આવે તો શત્રુ, પ્રતિકૂળતાના ભાવ જેનામાં દેખાય, પ્રતિકૂળ થવાના આશય વાળા પરિણામ, પ્રતિકૂળ થઈ શકતા નથી પણ એવો આશય હોય કોઈને આને પ્રતિકૂળ થવું તો એ શત્રુ છે, વિરોધી છે એમ જુએ છે ને. અમારા એ વિરોધી છે. વ્યક્તિગત પ્રતિદય થાય તેનું કારણ શું છે કે ત્યાં એના આત્માને મુખ્ય કરી શકતો નથી. એની વર્તમાન અવસ્થારૂપ જે પરિણામ છે, ભાવ છે, એને મુખ્ય કરે છે અને આખો એવો એ જીવને કલ્પે છે. અત્યારે એ જીવ આખો એવો છે એમ કલ્પના કરવામાં આવે છે ત્યારે એને એમ થાય છે કે આ મારો દુશ્મન છે, મારો શત્રુ છે, મારો વિરોધી છે, અને તેથી મારે પણ એનો વિરોધ કરવો જોઈએ. એ વિરોધીને વિરોધીની નજરે જોઈએ ત્યારે એનો વિરોધ કર્યા વિના થાય છે. તમારી વાત સાચી છે તો તમે સાચી વાતને તમે માનો, કોઈ માને ન માને એનો આગ્રહ તમારે શા માટે એને એ પ્રકારની સમજણ આવશે ત્યારે એ માનશે, અને માનશે ત્યારે તમે એને નહીં માનવાનું કયો તો પણ એ તમારું માનશે એને, એમ છે કે ને? એને એમ કયો કે હવે તમે કોઈ મિત્ર નથી, કેમ કે કોઈથી કોઈની અનુકૂળતા કરી શકાતી કે થઈ શકતી નથી, એમ કોઈ મિત્ર નથી. કોઈથી કોઈની અનુકૂળતા કરી શકાય ત્યારે મિત્રતા છે ને, પણ એનો ભાવનો આશય ઈરાદો જોઈને એને મિત્ર ગણવામાં ત્યારે આખો એવો કલ્પિત કરવામાં આવે છે જીવનમાં કે આ મને અનુકૂળ છે માટે મારો મિત્ર છે. એ મિત્ર કરે ત્યારે રાખ્યા વિના એને જેમ વિરોધી પ્રત્યે દ્વેષ થયા વિના રહે નહીં, તેમ મિત્ર પ્રત્યે રાગ થયા વિના જૈન દર્શનમાં તો એ રાગ દ્વેષની કક્ષાની છેલ્લી હદ ત્યાં સુધી લેવામાં આવી છે કે આચાર્યદેવ એમ કહે છે કે અમે વસ્તુના સ્વરૂપને સત્યપણે સ્થાપીએ છીએ કે આ સત્ય છે, આ ત્રિકાળ સત્ય છે, એ અમારો રાગ છે. આ સિવાય કોઈ વિપરીત કહેતું હોય તો તે અસત છે, તે દ્વેષ છે. રાગ ને દ્વેષ ના સુધી દીધા છે. સત્યનું થાપનું તે રાગ છે અને અસતનું ઉઠાપનું તે દ્વેષ છે. આપણે એમને થાપામાં આવ્યું ને જૈનમાં, આમ બરાબર છે ને આમ બરાબર નથી, એવું પ્રશસ્ત છે. એ રાગે પ્રશસ્ત છે અને એ દ્વેષ પણ પ્રશસ્ત છે, તો પણ છે રાગ દ્વેષની જાત, એ ખરેખર મોહના સંતાન છે. એ તો પોતે હું આચાર્ય પોતાનો વિકલ્પ આવે એવી સતને થાપવાનો આચાર્ય હોય છે ને, તો સતને ઉઠાપવાનો શાસ્ત્ર રીતે આમ આ સિવાય આ રીતે બીજી જે માને તો તે પાખંડ છે. આવે છે કે નહીં? સમયસારમાં ગાથા આવે છે, પાખંડી લિંગાણી કરીને આવે છે. જે કોઈ વેશમાં મુનિપણું મનાવે છે તે પાખંડ છે. સત્ય ઉઠાપે એ તો અપ્રશસ્ત દ્વેષ છે, સત્યને ઉઠાપે એ તો તીવ્ર અથવા અપ્રશસ્ત દ્વેષ છે, પણ અસત્યને ઉઠાપે, અસત્ય હોય એને ઉઠાપે થાપે નહીં એ પણ પ્રશસ્ત દ્વેષ છે. જૈન દર્શનની મર્યાદા છેલ્લે હજી એવી છે, આ સત્યને થાપે છે એટલે એને રાગ ન ગણો એવો ત્યાં અન્યાય કરવામાં આવતો. ન્યાયનો વિષય તો એવો કાંટો એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દર્શક કાંટો છે કે સૂક્ષ્મ રાગ થી પણ દોષ છે, અને દોષ છે ત્રણેય કાળે દોષ છે એને હરગીજ નિર્દોષતા કહી શકાય નહીં. એવી વાત પછી ગમે તેનો તે પ્રેમ સાતમી બુદ્ધિપૂર્વક રાગ નથી, બુદ્ધિપૂર્વક રાગ રાગ ચાલુ છે. બુદ્ધિપૂર્વક રાગ થાય એમાં પંચમાં આવે છે મૂળ ગુણનો રાગ મુખ્યપણે હોય છે. એમાં કોઈ પણ જીવને પ્રતિકૂળતા અથવા હિંસા અથવા પ્રાણઘાત મારા મનવસંતાયથી ન થાવ એ સાવધાનીનો ભાવ, અહિંસામાં સાવધાનીનો ભાવ એ પણ રાગ છે ને દોષ છે. નહીતર તો સ્વભાવ ને વિભાવ જુદા નહીં પડે. રાગના કોઈ પણ અંશને જો રાગ તરીકે નક્કી ન કરવામાં આવે તો એ સ્વભાવ અંશ થઈ જશે. એ તો શું છે, એ પરાશ્રિત પરિણામ છે. પણ સ્વરૂપ આશ્રિત નહીં પણ સ્વરૂપના લક્ષ્ય ઉત્પન્ન થતો વિભાવ પર્યાય રૂપ રાગાંશ કે હું આત્મા છું, પરમાનંદ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, એવો જે સ્વરૂપ સંબંધીનો વિકલ્પ, એમાં ઘણો રસ આવતો હોય છતાં એ વિકલ્પ રૂપ હજી હોય, એવા સ્વરૂપના લક્ષ્ય થતા વિકલ્પમાં એને રસ આવતો હોય, લીખો નહીં, રસવાળો પરિણામ હોય કે હું જ્ઞાન સ્વરૂપ છું, પણ એ વિકલ્પ રૂપ હોય. એ જ્યાં સુધી જેટલો વિકલ્પનો અંશ છે એ વિભાવ ભાવ છે, અને વિભાવ ભાવ છે તે આત્માનો દોષિત પર્યાય છે, એમાં બિલકુલ નિર્દોષતાનો અંશ લેવો નહીં જોઈએ, એવી ચોખ્ખી ખતવણી હોય છે. એમાં આનું આમાં આમ ખપી નાખે તે વિભાવને સ્વભાવ માનનારા, એમાં જ લગભગ ભૂલ થઈને અન્ય મતમતાંતરોની ઉત્પત્તિ થઈ છે. અમે તો સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ અમારામાં, અને સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ ત્યારે તો બસ સચ્ચિદાનંદ સ્વરૂપ સિવાય અમને તો બીજું કોઈ પરિણામ જ નથી. માટે અમારું ધ્યાન તે ધ્યાન છે એમ છે, બહુ તન્મયતા અમારી થઈ જાય છે એમ કે પછી એમાં એટલી તન્મયતા હોય છે, એટલી તન્મયતા હોય છે કે ત્યાં બીજું કઈ હોતું જ નથી. માટે વિકલ્પ છે તે ધ્યાન થઈ જાય છે એમ છે, વિકલ્પ છે તે રાગ છે, વિકલ્પ છે એ ધ્યાન છે. આમાં તો ઓળખાણનો જ વિષય છે કે સ્વભાવ અને વિભાવ બેની તમે ઓળખાણ હોવી જોઈએ. એક સ્વભાવ ભાવ છે અને એક વિભાવ ભાવ છે. જ્ઞાન તે આત્મા એટલે લેવામાં આવે છે કે સ્વભાવ ભાવ છે, જ્ઞાનથી રાગ જુદું છે એટલે રાગ વિભાવ છે, અને જ્ઞાન સ્વભાવ છે એમ બે ભાવ જુદા જુદા ઓળખાય. એક આત્મભાવ પણ ઓળખાશે, એક અન્ય ભાવ પણ ઓળખાશે, એક હું પણ ઓળખાશે, એક હું નહીં એમ ઓળખાશે. બસ એવી જુદી ઓળખાણ થાય તો એ ભૂલો પડે નહીં, તો કોઈ પણ પ્રકારના વિશેષ કસાયની મંદતા વાળા પરિણામમાં એને મેં કઈક ઠીક કર્યું, સારું કર્યું, કલ્યાણ માટે કઈક કર્યું, મોક્ષ માટે કઈક કર્યું એમ એને આવ્યા વિના પછી ચાહે તે સ્વાધ્યાય કરતી વખતે આવે કે ભગવાનની ભક્તિ કરતી કરતી વખતે આવે. ભક્તિ તો ગુણાનુવાદ, બહુ સારા ભાવ આવ્યા આજે જે પદ બોલ્યા ભક્તિમાં એમાં એવા ભાવ આવ્યા કે આવા ભાવ આવે તો આપણું જરૂર કલ્યાણ થાય. એમ રાગમાં ભૂલો પડવા જેવું દ્રવ્યપર્યાયને એક સાથે વર્ણન કરવાની પદ્ધતિ છે. અમૃતચંદ્રાચાર્યની પર્યાયાર્થી ચક્ષુને સર્વથા બંધ કરીને એટલું તો શરત લીધે છે, છતાં એમ કે છે કે દેવપણું, નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું એ પર્યાય સ્વરૂપ વિશેષોમાં રહેલું એક જે સામાન્ય પર્યાય ચક્ષુને તો બંધ કરવું છે, તો પણ તે પર્યાયોમાં રહેલું એક સામાન્ય સ્વરૂપ એમ કહ્યું. પર્યાયને ગૌણ કરવા છતાં પર્યાયોમાં રહેલું સામાન એમ લે છે, બે કટકા કરતા નથી એમ કે એમ તો દેખાશે જ નહીં ક્યાં રહ્યું છે, સામાન્ય ક્યાં રહ્યું છે, એ સામાન્ય વિશેષમાં રહ્યું છે. સામાન્ય વિશેષમાં રહ્યું હોવા છતાં વિશેષમાં રહેલાને વિશેષ થી ગૌણ કરીને છૂટું પાડીને એટલા સામાન્ય જોવું, એને પર્યાય ચક્ષુ બંધ કરીને દ્રવ્યાર્થિક નથી જોવાનું કહેવામાં આવ્યું. એ સંભવિત છે. આમાં પાણીની અંદર રાત્રે તારા દેખાય, કોઈ પૂછે કે ભાઈ તમે તારાને જુઓ છો? પછી પૂછે કે તારાને જુઓ છો કે પાણીને જુઓ છો? તો માણસ પ્રતિબિંબને ગૌણ કરે, એમાં પ્રતિબિંબિત હોવા છતાં પ્રતિબિંબને ગૌણ કરે તો એમ કે જેને આ પાણી દેખાય છે, દેખાય છે કે નહીં? તો એક સ્થાનમાં પાણી અને પાણીમાં રહેલું પ્રતિબિંબ એક સ્થાનમાં હોવા છતાં મુખ્ય ગૌણથી જોવાનું જ્ઞાનમાં શક્ય છે, અથવા જ્ઞાનમાં તે પ્રકારનું સામર્થ્ય રહેલું એમ જોઈ શકાય છે ને? એમ એક જ સ્થાનમાં વિશેષોમાં સામાન્ય રહ્યું હોવા છતાં એ પદ્ધતિ છે. પર્યાયાર્થી ચક્ષુને સર્વથા બંધ કરીને, પર્યાયમાં એટલે વિશેષમાં સામાન્ય રહ્યું હોવા છતાં પર્યાય ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થી ચક્ષુ વડે એટલે ફક્ત સામાન્ય જોવાનો દ્રષ્ટિકોણ છે. ત્યાં જ્યારે અવલોકન કરવામાં આવે છે, જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિરિંસપણું, મનુષ્યપણું, દેવપણું, ખીચપણું એ બધા ગમે તે પર્યાયો, કોઈ પણ પર્યાયોમાં રહેલું જે એક જીવ સામાન્ય સળંગ તેને અવલોકનારા, તેને અવલોકનાર દ્રવ્યાર્થી ચક્ષુ અને વિશેષને નહીં અવલોકનાર, આને અવલોકનાર જીવ સામાન્યને અવલોકનાર અને વિશેષને નહીં અવલોકનાર એવું જે જીવ, જીવનું દ્રવ્યાર્થિક નહીં ચક્ષુ છે તે બધું જીવ દ્રવ્ય છે એમ દ્રવ્યાર્થિક નહીંમાં ભાસે, એકલા જીવ પણ એ ભાસે છે એમાં કોઈ પર્યાયની વિશેષતા દેખાતી કઈ રીતે ઉતારવું પિતા ઉપર ફુગણીમાં આવે છે કે પર્યાયમાં નિરોધપણું હો કે પર્યાયમાં સ્થિરપણું હો મને લાભ નુકસાન આવે છે ને ત્યાં લાગુ પડે છે કે પર્યાય માત્ર ને જ્યાં ગૌણ કરવી છે એટલે પર્યાય ચક્ષુ બંધ કરી દેવું છે. ત્યાં જીવ પોતાના જ્ઞાનાનંદ આદિ સ્વભાવોથી પરિપૂર્ણ છે, સંપૂર્ણ છે, ત્યાં એને પર્યાયના હીન અધિકપણાથી આ જીવ સામાન્યને લાભ નુકસાનનો કોઈ પ્રશ્ન લાગુ પડતો એમ જેવો છે. પોતાને જોવું છે ને આમ તો શા માટે આ વાત જોઈ છે? દ્રવ્યાર્થી જ નહીં સ્વદ્રવ્યને જોવે છે. સ્વદ્રવ્યને જોવે છે તે ક્યાં સુધી જોવે છે? કે સ્વદ્રવ્યને શત્રુ મિત્ર નથી એમ નહીં, એટલું નહીં માનો કે કોઈ અપમાન કરે ઘરના ખૂણે નહીં પણ ભરી સભામાં અપમાન કરે છે. સાનું માનું કરે તો બસ ઠીક છે ભાઈ, તમે એક બાજુ લઈ જઈને લાખો મારી દો તો મને વાંધો નથી, પણ બધાની વચમાં તો તમે મને થોડું કહી દો તો મારાથી સહન થાય અને કે છે. અપમાન કરે છે એટલે શું કે અનુચિત યોગ્ય નહોતું એવું તમે મને કાંઈ કહી દીધો. જીવનો ભાવ, કહેનારનો ભાવ તો એ જીવમાં શરીરમાં છે, એ કાંઈ સામે આ જીવમાં પરિણમો નથી. શબ્દ પૂતગોળ પરિણમ્યા છે તો એ પૂતગોળમાં પરિણમ્યા છે, અને આ જીવમાં એનો પ્રવેશ થયો કે સ્પર્શ થયો નથી. હવે રહ્યું એ સંબંધીનું જ્ઞાન કે એનો આશય અપમાન કરવાનો છે, અને તેથી એને એવો શબ્દોચ્ચાર કર્યો, એવું જે જ્ઞેય તેનું જ્ઞાનમાં પ્રતિબિંબ થયું, એવી જે પોતાના જ્ઞાનની પર્યાય, એ પરાશ્રિત થતું જે જ્ઞાનનો ઉપયોગ, એ પણ સામાન્યને અડધો નથી, એવો હું છું એમ જોઈએ, ત્યારે એ જ્ઞાનની પર્યાયથી પણ પોતે પોતાને જુદો અનુભવે. એનાથી જુદો છે ને, જેવો છે અનુભવાનાર જેવો છે, એનો તો ઉપર છેલ્લો ઉત્પાદને સ્પર્શતો નથી, એ પર્યાય એને સ્પર્શતો નથી. એ પર્યાયથી હું જ્યાં છું ત્યાં તો હું જુદો છું એમ જુએ છે સામાન્ય, ત્યારે એને વર્તમાન દોષ અને નિર્દોષ પરિણામનો લાભ નુકસાન પણ એને જોવામાં આવતો નથી. વર્તમાન દોષ અને વર્તમાન નિર્દોષતાનો લાભ નુકસાનની હદ મર્યાદા એ પર્યાય સુધીની છે, પર્યાય પર્યંત છે, એ દ્રવ પર્યંત થતી નથી, એટલું નિર્દોષતા. અથવા એથી થતી જે શાંતિ અશાંતિનો લાભ અને નુકસાન, અશાંતિ થઈ તે નુકસાન ને શાંતિ થઈ તે લાભ, એ પણ પર્યાયની મર્યાદા છે, પર્યાય પર્યંત છે, એ પણ જીવ સામાન્યમાં આવતી નથી. એવું જે જીવ સામાન્યનું અવલોકન પોતાનું તેને દ્રવ્યાર્થિક નહીંથી અવલોકન કર્યું એમ કહેવામાં આવે છે, અને એવું દ્રવ્યાર્થિક નહીંનું અવલોકન છે એ નિર્દોષ જ હોય છે અને શાંત સ્વરૂપ જ હોય છે, એમાં અશાંતિ કે દોષ હતો એ નિયમબદ્ધ છે. એટલે એના માટે બીજું કઈ કરવું પડે? દોષ તો ટાળવા જોઈએ ને, નિર્દોષતા તો લાવવી જ જોઈએ ને, પણ એમ એના માટે કઈ કરવું પડે, એવું લાવવું કાઢવું કઈ કરવું પડે, એ મૂળ સિદ્ધાંતમાં નથી. કરવું એ મૂળ સિદ્ધાંતમાં નથી એમ આવે છે, એને અકર્તાપણું કહેવામાં આવે છે. સ્કટ છે પછી થઈ જાય એ પ્રશ્ન ક્યાં છે? પોતે પોતાના જીવ સામાન સ્વરૂપથી જે દ્રવ્યાર્થી જ નથી જોવામાં આવે તો કુટસ્થ સ્વરૂપ જ છે. કુટસ્થ કરવો એ પ્રશ્ન નથી કે થઈ જવો એ પ્રશ્ન નથી, છે જ છે, એમ જોયું એને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે. છે કે નહીં પણ છે, ખ્યાલમાં છે ને? અવસ્થામાં પર્યાયમાં નિવૃત્તનું હો યા સિદ્ધપણું હો, મુજે લાભ નુકસાન નહીં, ત્યાં જઈને બેઠા એમ કે વર્તમાન સિદ્ધપણું હો તો પણ મને એની દરકાર નથી, નિવૃત્તપણું હો તો પણ એ કાંઈ મારા ધ્યાનનો વિષય નથી, હું તો હોતું જ નથી, પ્રશ્ન નથી. આ તો એ તો હદ પકડી છે, કોચની હદ પકડી છે, બાકી એવું જોનારને નિગોજપણું એ પ્રશ્ન જ હતો, એને મિથ્યાત હોતો નથી, પછી નિગોજનો તો સવાલ જ રહેતો. પછી સાધક અવસ્થા હોય શકે છે પણ એને મિથ્યાત હોઈ શકતો નથી. બિચારા બહુ પ્રવાહ, એકદમ રાગના પ્રવાહમાં પડેલા છે, તણાય છે. પ્રવાહ એટલે માણસ ખેંચાઈ જાય, સ્થિર ન રહી શકે, તણાઈ જાય, એને પ્રવાહ કહેવામાં આવે છે. રાગનો એટલો પ્રવાહ છે દેવીમાં કે ત્યાં તો કાંઈ નિરાંતે ધર્મ થાય એવું, ત્યાં ધર્મ થવાની ઓછામાં ઓછી જગ્યા ત્યાં છે. મનુષ્યમાં વધારે અવકાશ સ્થિર છે, બુદ્ધિની સ્થિરતા, બુદ્ધિની મધ્યસ્થતા વધારે. પર્યાય થી ચક્ષુને સર્વથા બંધ કરીને, એમ કે છે સર્વથા બંધ કરીને એટલે એકાંત કરવો એમ નથી, એકાંત ન થાય એટલા માટે તો એમ કહ્યું કે ચારે ગતિ અને પાંચમી શુદ્ધ ગતિ એમાં રહેવું જે જીવ સામાન્ય એમ કહી દીધું. પણ સર્વથા બંધ કરીને એટલે દ્રવ્યાર્થી જ નહીં, જો દ્રવ્યને જોવામાં આવે તો સો ટકા દ્રવ્ય દ્રવ્ય જ છે અને પર્યાય રૂપે નથી. એવું કેવી રીતે શુભાનંદજી જે જે દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે તે નહીં, તે ત્યારે તે દ્રષ્ટિકોણનો વિષય તે નહીં વિષય સો ટકા તેમ જ છે. સર્વથા બંધ કરીને એમ લીધું છે એકાંત શબ્દ વાપરે છે. પર્યાયાર્થિકમ એકાંત નિમિલિતમ વિધાય કેવલમ ઉન્મિલિતેન દ્રવ્યાર્થિકેન, એકાંત શબ્દ વાપરે છે સર્વથાને વિજય. એકાંત પર્યાયના પુષ્પને બંધ કરી દઈને, જો કે જ્યારે કોઈ પણ નવી પ્રવૃત્તિ હોય છે ત્યારે એ પ્રમાણ જ્ઞાન પૂર્વક જ હોય છે. એક ઈચ્છાએ અનેકાંત એકાંત થતું નથી પણ ત્યાં અનેકાંત હોય છે, તો પણ એમાં ને એમાં અપેક્ષા લઈને એમ કહી શકાય કે દ્રવ્યાર્થિક નહીં નો ઉપયોગ છે ત્યારે પર્યાયાર્થિક નહીં ઉપયોગાત્મક નથી, તેથી સર્વથા એને બંધ કર્યો છે. પર્યાય નહીં ને સર્વથા બંધ કરી દીધું છે પર્યાય ચક્ષુને, અને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે સર્વ વિશેષોમાં એક જીવ સામાન્યને અવલોકનારા અને સર્વ વિશેષોને નહીં અવલોકનારા, સર્વ વિશેષોમાં રહેલા એક સામાન્યને અવલોકનારા અને સર્વ વિશેષોને નહીં અવલોકનારા એક જીવોને તે બધું જીવદ્રવ છે એમ ભાષે, તે બધું જીવ છે, સર્વ જીવ છે, એકાકાર જીવ છે, પણ જીવ પણ છે એમ ભાષે છે, એમાં કોઈ વિશેષ જોવામાં આવતા નથી. અને જ્યારે પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, આ પ્રસંગે જ્ઞાનમાં દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દીધું એટલે પર્યાયનો એકાંત કર્યો એમ અહીંયા વાત લેવાની. દ્રવ્યાર્થી ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘડેલા પર્યાયાર્થી ચક્ષુ વડે અવલોકવામાં આવે છે એટલે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયની મુખ્યતા કરવામાં આવે છે. ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણો, જીવ સામાન્યમાં રહેલું નારકપણો, સિરિયંતપણું, મનુષ્યપણું, દેવપણું અને ચિત્તપણું એ પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહીં અવલોકનારા એવા એ જીવોને તે જીવદ્રવ્ય અન્ય ભાષે, કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોથી અનન્ય એ મૂળમાં પદ છે, તે સમય તદ્રુપ હોય અનન્ય છે કારણ કે તે કાળે અનુયાર્થમાં તન્મય હોવાને લીધે અનન્ય થાય, તે પર્યાય માં તે દ્રવ્ય તન્મય હોવાને લીધે અનન્ય થાય, ત્યારે તે અન્ય અન્ય ભાષાએ છે, ત્યારે સામાન્ય ગૌણ થઈ જાય છે અને વિશેષ મુખ થાય છે. એમ નથી કે વિશેષ મુખ થાય છે અને સામાન્ય ગૌણ થાય છે, ત્યારે સામાન્યની દ્રષ્ટિ છૂટી જાય છે અથવા સામાન્યનું પ્રધાન પણ છૂટી જાય છે એમ નથી, સામાન્યનું મુખી પણ છૂટી જાય છે એમ નથી. આમાં વાત એમ આવે છે કે દ્રવ્યાર્થિક ને ગૌણ કરે અથવા સર્વથા બંધ કરે, અને પર્યાયાર્થિક ને વિષય જે પર્યાયો દેવપણું મનુષ્યપણું શિક્ષણ વગેરે એને મુખ્ય કરે, પર્યાયોને મુખ્ય કરે ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ છૂટી ગઈ અથવા દ્રવ્ય સામાન્યનું મુખ્યપણું છૂટી ગયું એમ સમ્યક જ્ઞાનમાં કદી બનતો નથી. એટલું અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું યોગમાં શું મુખ્ય છે એટલી વાત છે, આત્માને શું મુખ્ય છે એ વાત નથી. અત્યારે ઉપયોગ કયા નહીંનો છે કે જે પર્યાયાર્થી નહીંનો ઉપયોગ છે તો તેનો વિષય જે પર્યાય તે મુખ્ય છે. તેનો અર્થ એમ નથી કે દ્રવ્ય ગૌણ થયું ને મુખ્યાત થઈ ગયું ને દ્રવ્ય દ્રષ્ટિ છૂટી ગઈ અથવા દ્રવ્યની પ્રધાનતા સર્વથા છૂટી ગઈ એમ છે નહીં. જીવ સામાન્યની મુખ્યતા એમને એમ રહીને તેવીને તેવી રહીને દ્રવ્ય દ્રષ્ટિ બરાબર રહીને પર્યાયનયનો ઉપયોગ થાય અથવા ભેદનયનો ઉપયોગ થાય ત્યારે ભેદની મુખ્યતા અથવા પર્યાયની મુખ્યતા થાય છે, જ્ઞાનમાં પણ થાય છે, તે અનુસાર કથનમાં પણ થાય છે, તો પણ ત્યાં દ્રવ્યની મુખ્યતા અથવા દ્રવ્ય દ્રષ્ટિ બિલકુલ છૂટતી નથી એમ રાખીને અહીંયા પર્યાયાર્થિક લઈને કહેવામાં આવે છે. બધું તો એક સાથે કેવી રીતે ગયું, જ્યારે જે વિસ્તરી એજન્ડા ઉપર હોય ત્યારે એનું વર્ણન આવે, પણ એનો અર્થ એમ નથી કે સંયોજ્ઞાનમાં જે દ્રવ્ય સામાન્યનું પ્રધાનપણું હોય છે મુખ્યપણું છે એ સ્થિતિને પર્યાયની મુખ્યતા થાય છે અને દ્રવ્યાર્થિક લઈને ચોખ્ખો સર્વથા બંધ થાય છે એવી મર્યાદા અહીંયા લેવા માંગતા નથી. અને ત્યારે તે જીવને અન્ય અન્ય ભાષા છે અને અન્ય અન્ય ભાષા છે તેનું કારણ એ છે કે તે અન્ય અન્ય પર્યાયોમાં તે દ્રવ્ય તન્મય થયેલું છે. અગ્નિના દ્રષ્ટાંતે આપણે અનેક પ્રકારના આકારે અગ્નિ દેખાય છે ત્યારે તે દાળમાં અગ્નિ તન્મય હોય છે તેવા આકારે દ્રષ્ટાંત.